એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. કલા અને સાહિત્યમાં આપણે ઘણીવાર એવી લાગણીઓ કે પરિસ્થિતિઓ જોઈએ છીએ જે આમ જુઓ તો કદાચ યોગ્ય ન લાગે, જેમ કે પ્રેમ પણ એકતરફી હોય, શૂરવીરતા હોય પણ ખોટી જગ્યાએ વપરાતી હોય, કોઈ માટે ચિંતા થતી હોય પણ એ પાત્ર માટે ચિંતા અયોગ્ય લાગે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં આવા અનુભવો માટે બે ખાસ શબ્દો છે, રસાભાસ અને ભાવાભાસ. આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા જેવા વિદ્વાનોની ચર્ચાને આધારે સમજવાની કોશિશ કરીશું કે આ ખ્યાલો શું છે અને શા માટે મહત્વના છે. મતલબ કે કવિતામાં જ્યારે કોઈ લાગણી ખોટી રીતે પ્રગટ થાય તો શું એ કાવ્યની ખામી છે કે પછી એમાં પણ કંઈક અલગ જ આસ્વાદ રહેલો છે. આ સમજવાથી કદાચ આપણને આજનું સિનેમા કે સાહિત્ય જોવાની એક નવી દ્રષ્ટિ પણ મળે. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ, આપણે શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વ્યાખ્યાથી, રસાભાસ અને ભાવાભાસ. જુઓ, બંનેમાં આભાસ શબ્દ છે.
હા, આભાસ.
આભાસ એટલે શું? જે ખરેખર વાસ્તવિક નથી પણ વાસ્તવિક જીવું લાગે, એક જાતનો ભ્રમ કહી શકો અથવા પડછાયો. કાવ્યના સંદર્ભમાં જ્યારે કોઈ રસ, જેમ કે શૃંગાર, વીર, કરુણ અથવા કોઈ સ્થાયી ભાવ જેમ કે રતિ, ઉત્સાહ, શોક, એ પોતાના સ્વાભાવિક કે એમ કહો કે ઉચિત રૂપમાં પ્રગટ ન થાય અને ખાસ કરીને અનૌચિત્ય એટલે કે અયોગ્યતાને કારણે આવું થાય, ત્યારે તેને રસાભાસ કે ભાવાભાસ કહેવાય છે.
અનૌચિત્ય આ શબ્દ અહીં મુખ્ય લાગે છે, ખરું ને? પણ અયોગ્યતા એટલે શું? મતલબ કોણ નક્કી કરશે કે શું યોગ્ય છે અને શું નહીં?
બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે, અને અહીંયા જુદા જુદા આચાર્યો વચ્ચે મતભેદ શરૂ થાય છે. જેમ કે આચાર્ય મમ્મટ, જેમને આપણે કાવ્ય પ્રકાશના રચયિતા તરીકે ઓળખીએ છીએ, તેઓ અનૌચિત્યને મુખ્યત્વે સામાજિક અને નૈતિક દ્રષ્ટિએ જુએ છે. એમના મતે જો કોઈ કાવ્યમાં સમાજે સ્વીકારેલા નીતિ નિયમોથી વિરુદ્ધ જઈને કોઈ ભાવ દર્શાવવામાં આવ્યો હોય તો એ રસાભાસ કે ભાવાભાસ બને છે.
અચ્છા, કોઈ ઉદાહરણ આપીને સમજાવશો જેથી વાત વધુ સ્પષ્ટ થાય?
જરૂર. જેમ કે મમ્મટના મત પ્રમાણે જો કોઈ નાયક એક જ સમયે ઘણી બધી નાયિકાઓ માટે રતિ એટલે કે પ્રેમભાવ દર્શાવતો હોય તો એ શૃંગાર રસનો આભાસ કહેવાય, શૃંગાર રસાભાસ.
કેમ કે ત્યારે એકનિષ્ઠ પ્રેમ જ યોગ્ય ગણાતો હશે.
બરાબર, કારણ કે એ સમયની સામાજિક માન્યતા એવી હતી. બીજું એક જાણીતું ઉદાહરણ છે રાવણનું સીતા પ્રત્યેનું આકર્ષણ અને એમને મેળવવા માટેની એની ચિંતા. હવે જુઓ, સીતા અહીં પૂજનીય છે, પરણેલા છે, રામ પ્રત્યે પૂરેપૂરા સમર્પિત છે, અને રાવણ જે ખલનાયક છે એનો સીતા પ્રત્યેનો આવો ભાવ નૈતિક અને સામાજિક રીતે અનુચિત છે, અયોગ્ય છે. તેથી મમ્મટ એને ભાવનો આભાસ એટલે કે ભાવાભાસ કહે છે, કારણ કે અહીં ચિંતા જેવો જે સંચારી ભાવ છે એ અયોગ્ય પાત્ર
એટલે કે સીતા તરફ છે એમને.
હા, બરાબર, અયોગ્ય પાત્ર સીતા તરફ નિર્દેશિત છે.
એટલે મમ્મટનો ઝોક મુખ્યત્વે સમાજના નીતિ નિયમો પર છે, પણ શું કલાને હંમેશા આ સામાજિક કે નૈતિક ચશ્માથી જ જોવી જોઈએ? કોઈ બીજો દ્રષ્ટિકોણ પણ છે કદાચ એવો કે જે કલાના પોતાના તત્વો પર વધુ ધ્યાન આપતો હોય?
બિલકુલ, અને અહીં જ આચાર્ય અભિનવ ગુપ્તનો મત બહુ જ મહત્વનો બની રહે છે. તેઓ મમ્મટની જેમ સામાજિક અનૌચિત્ય પર એટલો ભાર નથી મૂકતા, એમનો ધ્યાન ભાવનાના અનુભવની જે પ્રક્રિયા છે એના પર વધારે છે. એમના મતે રસાભાસ કે ભાવાભાસ ત્યારે થાય જ્યારે રસ કે ભાવની નિષ્પત્તિ માટે જે જરૂરી કારણો હોય, જેને આપણે વિભાવ કહીએ, અથવા એના પરિણામે જે અસરો દેખાય એટલે કે અનુભવ, એ પોતે જ આભાસી કે અપૂર્ણ હોય.
ઓ, આ થોડું સમજવું અઘરું લાગ્યું. પેલું રાવણ સીતાનું ઉદાહરણ લઈએ તો અભિનવ ગુપ્તેને કઈ રીતે જુએ છે?
અભિનવ ગુપ્ત રાવણના સીતા પ્રત્યેના ભાવને ભાવાભાસ નથી કહેતા, પણ રત્યાભાસ કહે છે, એટલે કે રતિ, પ્રેમનો આભાસ. એમનો તર્ક અલગ છે. તેઓ કહે છે કે રાવણનો પ્રેમ મૂળભૂત રીતે જ અધૂરો અને આભાસી છે. કેમ? કારણ કે એ સંપૂર્ણપણે એક પક્ષી છે. રાવણ પોતાના કામના આવેગમાં એટલો આંધળો થઈ ગયો છે કે એને સીતાનો તિરસ્કાર, એમની ઉપેક્ષા, એમની નારાજગી કશું દેખાતું જ નથી. સાચો પ્રેમ કે ભાવ તો પારસ્પરિકતા માંગે છે ને, રેસિપ્રોસિટી. અહીં તો સીતા તરફથી પ્રતિભાવની કોઈ શક્યતા જ નથી. જો રાવણને આ વાતનું ભાન થઈ જાય તો એનો પ્રેમભાવ ટકી જ ન શકે. એટલે અભિનવ ગુપ્તની દૃષ્ટિએ સમસ્યા એ નથી કે સીતા પૂજનીય છે કે રાવણ ખરાબ છે. એ સામાજિક મુદ્દા કરતાં વધારે આ ભાવનાના અનુભવની આંતરિક અપૂર્ણતાનો સવાલ છે. રાવણનો ભાવ આભાસી છે કારણ કે એ વાસ્તવિકતા પર આધારિત નથી. એને સામેથી ક્યારેય પુષ્ટિ મળવાની જ નથી.
વાહ, આ તો ખરેખર રસપ્રદ તફાવત છે. જાણે મમ્મટ પૂછે છે શું આ સમાજમાં ચાલે, જ્યારે અભિનવ ગુપ્ત પૂછે છે શું આ ભાવ પોતે જ સાચો અને ટકી શકે તેવો છે. પણ તમે આભાસ શબ્દ વાપર્યો, જે ભ્રમ જેવું સૂચવે છે. પેલું છીપમાં ચાંદી દેખાય શુક્તિ રજત,
કે દોરડામાં સાપ રજ્જુ સર્પ દેખાય એના જેવું, તો શું આનો અર્થ એવો નથી કે રસાભાસ કે ભાવાભાસ એ નકામો, ખોટો અનુભવ છે જેને કાવ્યમાંથી કાઢી નાખવો જોઈએ?
ના, અહીં જ ભારતીય કાવ્યશાસ્ત્રની જે સૂક્ષ્મતા છે એ દેખાય છે. એ વાત સાચી કે છીપમાં ચાંદી કે દોરડામાં સાપ એ ભ્રમ છે, વાસ્તવિકતા નથી.
પરંતુ એ ભ્રમની અસર જોનાર પર વાસ્તવિક હોય છે. દોરડાને સાપ માનીને માણસ ખરેખર ડરી જાય છે. એના હૃદયના ધબકારા વધી જાય, એ ભાગી છૂટે. એ જે ડરનો અનુભવ છે એ તો સાચો જ છે ને, ભલે એનું કારણ આભાસી હોય. એવી જ રીતે કાવ્યશાસ્ત્રીઓ રસાભાસ અને ભાવાભાસને રસદોષ નથી ગણતા, એટલે કે કાવ્યની ખામી નથી ગણતા. આ બહુ જ મહત્વની વાત છે.
આ ખામી નથી ગણતા?
ના, તેઓને રસાધિધ્વનિ કાવ્યના એક પ્રકાર તરીકે સ્વીકારે છે. ધ્વનિ કાવ્યો એટલે એવું કાવ્ય જેમાં સૂચિતાર્થ વ્યંગ્યાર્થ મુખ્ય હોય. આ વર્ગીકરણ જ બતાવે છે કે પ્રાચીન આચાર્યો પણ રસાભાસ કે ભાવાભાસને એક વિશિષ્ટ પ્રકારનો આસ્વાદ, એક કાવ્યાનુભવ માનતા હતા. ભલે એ શુદ્ધ રસ જેવો સંપૂર્ણ ન હોય, પણ એનું પોતાનું એક સ્થાન અને મૂલ્ય છે. એ ભાવકના મન પર એક ખાસ અસર પાડી શકે છે, અને કવિ આ અસરનો કલાત્મક રીતે ઉપયોગ કરી શકે છે.
એટલે કે અપૂર્ણ કે અયોગ્ય લાગણીઓનો નિરૂપણ પણ કલાનો ભાગ બની શકે છે, અને એનો પણ આસ્વાદ લઈ શકાય છે. આ રસપ્રદ છે. પણ પેલી અનૌચિત્યની વ્યાખ્યા પર પાછા જઈએ. જો મમ્મટ સામાજિક નૈતિકતા પર આટલો ભાર મૂકે, તો પછી એવો પ્રશ્ન ન થાય કે સમય બદલાય એમ સમાજની માન્યતાઓ પણ બદલાય? તો શું એની અસર કલાના મૂલ્યાંકન પર ન પડે?
બરાબર. આ જ મુદ્દો આધુનિક વિદ્વાનોએ ઉઠાવ્યો છે, જેમ કે પ્રોફેસર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. તેઓ મમ્મટની જે સામાજિક નીતિ આધારિત વ્યાખ્યા છે એની સામે સખત વાંધો ઉઠાવે છે.
શું વાંધો છે એમનો?
એમની મુખ્ય દલીલ એ છે કે સામાજિક નીતિ નિયમો તો સમય અને સમાજ પ્રમાણે બદલાતા રહે છે, સાપેક્ષ છે. આજે જે અયોગ્ય ગણાય એ ભવિષ્યમાં યોગ્ય ગણાઈ શકે, અથવા ભૂતકાળમાં યોગ્ય ગણાતું હોય. હવે જો કલાનું મૂલ્યાંકન આવા બદલાતા માપદંડોથી કરવામાં આવે, તો કલાનો જે વિસ્તાર છે એ ખૂબ જ સંકુચિત થઈ જાય.
હા, એ તો ખરું. જાણે કલાને સમાજ સુધારાનો સાધન બનાવી દેવાનો ભય રહે.
હા, એક એ વાત. અને બીજું, ત્રિવેદીજી એમ પણ કહે છે કે આવા નૈતિક નિયમોને જો કલા પર લાદવામાં આવે, તો મનુષ્ય સ્વભાવની જે જટિલતા છે, જે વાસ્તવિકતા છે, એનું સાચું ચિત્રણ કરવામાં મુશ્કેલી પડે. દાખલા તરીકે, એક પક્ષી પ્રેમની જે પીડા હોય, નિષ્ફળ પ્રેમનું જે દુઃખ હોય, અથવા કોઈ એવા પાત્ર માટે સહાનુભૂતિ જાગે જે સામાજિક રીતે કદાચ સ્વીકાર્ય ન હોય, આ બધું જ માનવ અનુભવનો ભાગ છે. જો એને ફક્ત રસાભાસ કે અયોગ્ય કહીને કલામાંથી કાઢી મૂકીએ, તો કલા જાણે જીવનથી દૂર થઈ જાય. અને એટલું જ નહીં, ત્રિવેદીજી એક વધારે ગંભીર મુદ્દું પણ ઉઠાવે છે. તેઓ કહે છે કે જો શાસ્ત્રોક્ત વ્યાખ્યા મુજબ વિચારીએ, તો ગુરુ પ્રત્યે શિષ્યનો પ્રેમ રતિ કે ગુસ્સો કોપ દર્શાવાય, અથવા સમાજના કહેવાતા નીચલા વર્ગના પાત્રોમાં ઉત્સાહ કે શાંતિ શમ જેવા ઉમદા ભાવો બતાવાય, અને એને અયોગ્ય પાત્ર ગણીને રસાભાસ કહેવામાં આવે,
તો
એ ખરેખર તો સમાજના જે ઊંચ નીચના ભેદભાવ છે, જે પૂર્વગ્રહો છે, એને જ કલામાં સ્થાન આપવા જેવું થયું. આ તો કલા પર સામાજિક બંધનો નાખવાની વાત થઈ, જે કલાના મુક્ત સ્વરૂપ માટે યોગ્ય નથી.
બાપરે, આ ત્રિવેદીજીનો મુદ્દો તો ખરેખર કલા અને સમાજના સંબંધ પર, કલાકારની સ્વતંત્રતા પર બહુ મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે. પણ શું આનો અર્થ એવો કરી શકાય કે કલામાં ગમે તેવું સાવ અનીતિમય કે બીભત્સ નિરૂપણ પણ ચાલે? શું કલાની કોઈ સીમા જ નથી?
અહીંયા આચાર્ય ડોલરરાય માંકડ જેવા વિદ્વાનોનો મત આપણે ધ્યાનમાં લેવો જોઈએ. તેઓ સ્પષ્ટપણે કહે છે કે અત્યંત અનીતિમય સંભોગ હોય કે વિકૃત હિંસા હોય એવા વર્ણનો, ભલે એમાં ગમે તેટલો ગૂઢાર્થ કે સૂચન હોવાનો દાવો કરવામાં આવે, તે ઉત્તમ કાવ્ય ન બની શકે, કદાચ કાવ્ય જ ન બની શકે.
એમનું કારણ શું છે?
એમનું કારણ એ છે કે રસ એક સૂક્ષ્મ ભાવનાત્મક અનુભૂતિ છે, ચિત્તની એક ખાસ અવસ્થા છે. જ્યારે આવા વર્ણનો ઘણીવાર સ્થૂળ ઇન્દ્રિયજન્ય ઉત્તેજના અથવા તો અશ્લીલતા, ઓબ્સિનિટી જ પેદા કરે છે, જે રસના અનુભવથી જુદી વસ્તુ છે, એ ભાવકના મનને ઊંચું લઈ જવાને બદલે કદાચ વિકૃત કરી શકે.
તો શું માંકડ આવા નિરૂપણને રસાભાસ કહે છે?
ના, અહીં એક રસપ્રદ વાત છે. સ્ત્રોત એમ સૂચવે છે કે આવી જે સ્થૂળતા છે એને કદાચ શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ રસાભાસ કે ભાવાભાસ કહેવા કરતાં સ્થૂળતાનો દોષ કે અશ્લીલતાનો દોષ ગણવો વધુ યોગ્ય છે.
અચ્છા, દોષ ગણવો?
હા, કારણ કે રસાભાસમાં હજુ પણ ભાવનો આભાસ તો છે જ, જ્યારે અહીં કદાચ ભાવનો સ્પર્શ જ નથી, ફક્ત શારીરિક વર્ણન છે. એટલે કે સીમાઓ તો છે, પણ એ નૈતિકતા કરતાં કદાચ સૌંદર્યલક્ષી, એસ્થેટિક અનુભવ સાથે વધુ જોડાયેલી છે.
સમજાયો. તો આપણે મુખ્યત્વે નૈતિક કે સામાજિક અનૌચિત્યની વાત કરી, જે મમ્મટે કહ્યું, અને અનુભવની દ્રષ્ટિએ અનૌચિત્ય, જે અભિનવ ગુપ્તે કહ્યું, જે રસાભાસ કે ભાવાભાસ તરફ દોરી જાય છે. શું અનૌચિત્યના બીજા કોઈ પ્રકારો પણ છે જેની ચર્ચા કાવ્યશાસ્ત્રમાં થયું હોય પણ એ રસાભાસ ન ગણાતા હોય? જેમ કે કોઈ કવિ લખે કે રાજા ઉડીને સાત સમુદ્ર પાર કરી ગયો, જે અશક્ય છે, એનું શું?
હા, એવા પ્રકારોની પણ ચર્ચા થઈ છે. તમે જે ઉદાહરણ આપ્યું, સામાન્ય માણસ જેવો રાજા સાત સમુદ્ર કૂદી જાય, એને પ્રકૃતિગત અનૌચિત્ય કહેવાય છે. એટલે કે પાત્રના સ્વભાવ, પ્રકૃતિ કે એની ક્ષમતાઓથી વિપરીત વર્ણન. બીજું ઉદાહરણ, દેવતાઓ જેવા દિવ્ય પાત્રોનું અત્યંત સ્થૂળ, સામાન્ય માણસ જેવું શૃંગારિક વર્ણન કરવું. આવા જે પ્રકૃતિગત અનૌચિત્ય છે એને સામાન્ય રીતે કાવ્યદોષ એટલે કે રસદોષ ગણવામાં આવે છે, રસાભાસ નહીં.
ઓહ, રસદોષ અને રસાભાસ વચ્ચેનો મૂળ તફાવત શું છે, ફરીથી કહેશો જરા?
મૂળ તફાવત એ છે કે રસદોષમાં કાવ્યનો આસ્વાદ શક્ય જ નથી બનતો, અથવા તો એમાં ભંગ પડે છે. એ કાવ્યની ખામી છે. જેમ કે પેલું અશક્ય વર્ણન વાંચીને ભાવક કદાચ વિશ્વાસ ન કરે અથવા હસે, પણ કવિ જે રસ ઉત્પન્ન કરવા માંગતો હતો, દાખલા તરીકે વીર રસ, તે થતો નથી. જ્યારે રસાભાસ, જેમ આપણે વાત કરી, એ પોતે જ એક પ્રકારનો આસ્વાદ ગણાયો છે, ભલે અપૂર્ણ કે આભાસી હોય. એ રસનો અભાવ નથી, પણ રસનું એક વિશિષ્ટ અનુચિત રૂપ છે.
બરાબર.
અને હજી એક પ્રકારનું અનૌચિત્ય છે જે રસપ્રદ છે. ક્યારેક કવિ જાણી જોઈને એવી અયોગ્ય પરિસ્થિતિ રચે છે જેથી હાસ્યરસ પેદા થાય.
જેમ કે?
દાખલા તરીકે કોઈ મહાન યોદ્ધા હોય, પણ એ તલવાર લઈને ઉંદરને મારવા દોડે. હવે અહીં વીરરસનું જે કારણ છે, આલંબન એટલે કે ઉંદર, એ એટલું તુચ્છ છે કે વીરતાનો ભાવ હાસ્યાસ્પદ બની જાય.
હા હા.
અથવા કોઈ કુંવારો માણસ પ્રેમમાં એટલો વ્યાકુળ હોય કે સ્ત્રીના પૂતળાને જ પોતાની પત્ની માનીને આલિંગન કરવા લાગે, અહીં શૃંગારનો ભાવ હાસ્યમાં ફેરવાઈ જાય છે. આ બંને ઉદાહરણોમાં મૂળ ભાવ, વીર, શૃંગાર અયોગ્ય લાગે છે, પણ પરિણામે હાસ્યરસ ઉત્પન્ન થાય છે, જે કદાચ કવિનો હેતુ પણ હોય. આને પણ રસાભાસ નથી કહેતા, કારણ કે અહીં એક અલગ જ રસ એટલે કે હાસ્યરસ નિપજે છે.
બાપરે, આ તો ખરેખર ગહન અને કેટલી બધી સૂક્ષ્મ ચર્ચા છે. રસાભાસ, ભાવાભાસ, રસદોષ, હાસ્યરસ, આ બધું સાંભળ્યા પછી એવું લાગે છે કે આ બધા ખ્યાલોની એકદમ સ્પષ્ટ સીમારેખા બાંધવી કદાચ મુશ્કેલ છે. આ બધાનો સાર કાઢવો હોય તો શું કહી શકાય?
તમે બરાબર પકડ્યું. એકંદરે જોઈએ તો ભારતીય કાવ્યશાસ્ત્રમાં રસાભાસ અને ભાવાભાસની ચર્ચા સંપૂર્ણપણે સુસ્પષ્ટ અને સર્વસંમત નથી જ. જુદા જુદા આચાર્યોના મતભેદો છે અને કેટલીક બાબતોમાં થોડી અસ્પષ્ટતા પણ રહી જાય છે. પરંતુ એટલું ચોક્કસપણે કહી શકાય કે એને કાવ્યની નિષ્ફળતા કે ખામી એટલે કે દોષ નથી ગણવામાં આવી. એને એક પ્રકારના કાવ્યાનુભવ તરીકે સ્વીકારવામાં આવી છે. જો કે એ અનુભવનું સ્વરૂપ કેવું છે, શું એ શુદ્ધરસ જેટલો જ આનંદ આપે છે, શું એની કક્ષા નીચી ગણાય? અને સૌથી મોટો પ્રશ્ન જે ત્રિવેદીજી જેવા વિચારકો ઉઠાવે છે, જીવનમાં જેને આપણે ખરાબ, અયોગ્ય કે ખોટું ગણીએ છીએ તેને કલામાં સ્થાન આપવું કેટલું યોગ્ય છે, અને જો આપીએ તો એનું મૂલ્યાંકન કયા આધારે કરવું, કલાના પોતાના માપદંડોથી કે પછી સમાજના નૈતિક માપદંડોથી? આ એવા પ્રશ્નો છે જેના કદાચ અંતિમ જવાબો શાસ્ત્રો પણ નથી આપતા. એ આપણને વિચારતા કરી મૂકે છે કે કલા અને જીવન, સૌંદર્ય અને નૈતિકતા વચ્ચેનો સંબંધ કેટલો જટિલ અને બહુપરિમાણીય છે.
ખરેખર આ ચર્ચા ભલે થોડી જટિલ રહી પણ ખૂબ જ વિચારવા જેવી હતી. જો આપણે આજના આ વિશ્લેષણમાંથી મુખ્ય તારણો કાઢવા હોય તો કઈ ત્રણ વાતો ખાસ યાદ રાખવા જેવી છે? મારા મતે પહેલું એ કે રસાભાસ અને ભાવાભાસ એટલે કાવ્યમાં રસ કે ભાવની એવી રજૂઆત જે કોઈક રીતે અયોગ્ય કે અપૂર્ણ લાગે, ભલે એ સામાજિક રીતે હોય કે અનુભવની રીતે, જેમ કે એક પક્ષી ભાવ. પણ સૌથી મહત્વનું, એને કાવ્યની ખામી નથી ગણવામાં આવી, પણ એક વિશિષ્ટ પ્રકારનો, ભલે આભાસી પણ સ્વીકાર્ય કાવ્યાનુભવ ગણવામાં આવ્યો છે. જાણે પ્રાચીન વિચારકો પણ સમજતા હતા કે કલા ફક્ત આદર્શ લાગણીઓ માટે નથી, જીવનની જે જટિલતા છે, અધુરૂપ છે અને ખોટી જગ્યાએ ઉદ્ભવતા ભાવો છે, એનું પણ પોતાનું એક સૌંદર્ય અને સત્ય છે. બીજું, આ ખ્યાલો આપણને કલા, નૈતિકતા, વાસ્તવિકતા અને ભાવનાત્મક સત્યતા વચ્ચેના અત્યંત નાજુક અને જટિલ સંબંધ પર વિચાર કરવા મજબૂર કરે છે. શું કલાનું કામ હંમેશા સમાજને સારું લાગે એવું જ બતાવવાનું છે, કે પછી એને માણસના મનની ઊંડી અંધારી ગલીઓમાં પણ જવું જોઈએ, ભલે તે સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય? આ પ્રશ્ન આજે પણ એટલો જ મહત્વનો છે. સ્વરૂપો વિશે કેટલી ઊંડાણપૂર્વક અને સૂક્ષ્મતાથી વિચારતા હતા. કલાનો અનુભવ શું છે, એ કેવી રીતે કામ કરે છે, યોગ્ય અને અયોગ્ય વચ્ચેની રેખા ક્યાં છે, આ સનાતન પ્રશ્નો છે જેની ચર્ચા હજારો વર્ષ પહેલાં પણ થતી હતી અને આજે પણ ચાલુ છે.
બરાબર કહ્યું તમે. અને આ ત્રીજા મુદ્દા પરથી જ એક અંતિમ વિચાર તરફ જઈએ. આજના સમયમાં જ્યારે આપણે ફિલ્મો જોઈએ છીએ, વેબ સિરીઝ જોઈએ છીએ, નવલકથાઓ વાંચીએ છીએ, ત્યારે આપણે વારંવાર એન્ટી હીરો કે ગ્રે શેડ્સવાળા પાત્રોના સંપર્કમાં આવીએ છીએ. એવા પાત્રો જે નૈતિક રીતે પૂરેપૂરા સારા નથી, જેમની ઈચ્છાઓ અધૂરી છે, જેમના સંબંધો સામાજિક રીતે કદાચ સ્વીકાર્ય નથી, અને છતાં આપણે ઘણીવાર આવા પાત્રો સાથે સહાનુભૂતિ અનુભવીએ છીએ, એમની વાર્તામાં આપણને રસ પડે છે. તો વિચારવા જેવો મુદ્દો એ છે કે શું રસાભાસ અને ભાવાભાસ જેવા આપણા પ્રાચીન ભારતીય ખ્યાલો આજના આધુનિક કલા સ્વરૂપોના આપણા આસ્વાદ્ય સમજવામાં કોઈ રીતે મદદ કરી શકે? શું આપણે આજે પણ અમુક પ્રકારના આભાસી કે અનુચિત ગણી શકાય એવા ભાવનાત્મક અનુભવો તરફ કલામાં ખેંચાઈએ છીએ? કયા પ્રકારનું અનૌચિત્ય આપણને આજે કલામાં આકર્ષક લાગે છે અને શા માટે લાગે છે? આ પ્રશ્નો પર વિચાર કરવો એ કદાચ આપણી કલાની સમજને વધુ સમૃદ્ધ બનાવી શકે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.